मंगलाचरण नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयिरियाणं नमो उवजायाणं नमो लोये सवसाहूणं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलं। जो जैन सिद्धांत प्रश्नोत्तर माला आठमो अध्याय आपणे शुरू कर्यो छे। आठमा अध्याय नु नाम छे प्रमाण नय निक्षेप अधिकार। प्रमाण नय निक्षेप अधिकार, कोईपण पदार्थ ने जाणवा माटे ज्ञान में कई व्यवस्था छे एनु वर्णन करतो आ प्रमाण नय निक्षेप अधिकार छे। एमां आपणे सौथी पहला शुं जोयुं तुं के कोईपण पदार्थ ने जाणवाना उपाय केटला छे, एनो 26 क्वेश्चन आपणे जोयो हतो। तो उपाय तरीके चार उपाय कीधा था, लक्षण, प्रमाण, नय अने निक्षेप। लक्षण, प्रमाण, नय अने निक्षेप। आमां खरी रीते जोईए तो ज्ञानना प्रकार तो प्रमाण ने नय बे ज छे। लक्षण तो एक एवो असाधारण गुण छे जेनाथी पदार्थ ने जाणी शकाय छे, एटले एने उपाय कीधो केम के जाणवा माटे कार्यकारी छे। अने निक्षेप कोने कीधुं, निक्षेप एटले के कोईपण वस्तु में कोईपण अन्य वस्तु आरोप आपवामां ज्यारे आवे त्यारे एने निक्षेप कहेवाय छे। एना पण जे भेदो छे नाम स्थापना द्रव्य भाव एनी आपणे चर्चा करशुं पछी। जो सौथी पहला तो आपणे लक्षणनी चर्चा लास्ट टाइम शुरू करी हती। तो लक्षण कोने कहेवाय, लक्षण कोने कहेवाय, एक साधारण परिभाषामां के अनेक मळेली वस्तुओमांथी कोई एक वस्तु ने जुदू पाड़नार हेतु ने लक्षण कहे छे। जो परिभाषा वाचे, घणा एक मळेला पदार्थ माथी, घणा बधा मळेला पदार्थ माथी कोई एक पदार्थ ने जुदा करनार हेतु ने लक्षण कहे छे। जेम के जीव नो लक्षण चेतना। हमणा 47 शक्तिओना प्रवचन चाले, आ शक्तिओ शुं छे, એ જીવને ઓળખવા માટેનો હેતુ છે। હવે બધી શક્તિઓ લક્ષણ નથી, કેમ કે અમુક શક્તિ તો સાધારણ ગુણો પણ છે ને, વીર્ય શક્તિ તો સાધારણ ગુણ છે, બધા જ દ્રવ્યોમાં જોવામાં આવે છે। ક્રિયાવતી શક્તિ જેવું છે તો એ તો સાધારણ છે, અરે વિશેષ છે, પણ બે દ્રવ્યોમાં જોવામાં આવે છે, એટલે એ લક્ષણ નથી। પણ બીજી શક્તિઓ જે ફક્ત જીવમાં જ છે તો એ જીવ દ્રવ્યનું લક્ષણ છે, કેમ કે એ શક્તિ દ્વારા જીવને ઓળખી શકાય છે, એ શક્તિ દ્વારા જીવને ઓળખી શકાય છે। આપણે લાસ્ટ ટાઈમ ઉદાહરણથી શરૂ કર્યું હતું થોડું, હવે ઉદાહરણમાં જો આપણે બે જાતના જોઈએ છે લક્ષણ। આ બુકમાં નથી આપ્યા પણ અન્યત્ર તમે જુઓ તો એમાં લક્ષણના બે પ્રકાર કહેવામાં આવે છે। આ જો આપણી સાધારણ ભાષા છે, આપણે નોર્મલી જે આ બધી ભાષામાં જ વાત કરતા હોય ને, એક કહેવાય આત્મભૂત લક્ષણ અને એક અનાત્મભૂત લક્ષણ। જેવી રીતના આ રૂમ છે, આ રૂમની અંદર લાકડીવાલા કાકા એક જ હોય સમજો, તો શું કહેવાય? કોઈને કેવું હોય કે ભાઈ કાકા કોણ છે? જેના હાથમાં લાકડી છે ને એ કાકા છે। ખ્યાલ આવ્યો કે? તો આટલા બધા લોકો મળેલા છે એમાંથી કોઈ એક વ્યક્તિને જુદો પાડનાર હેતુ શું થયો? એ લાકડી। ખ્યાલ આવ્યો? આટલા બધા લોકોમાંથી કોઈ એક વ્યક્તિને જુદો પાડનાર હેતુ શું થયો? કે લાકડી થઈ। લાકડી એ ખરેખર કંઈ એ કાકાનું લક્ષણ નથી। ખ્યાલ આવ્યો કે નહીં? ખરેખર કાકા સાથે લાકડી હંમેશા હોય છે, 24 કલાક હંમેશા નથી હોતી। સૂઈ જાય ત્યારે લાકડી બાજુ પર મૂકી દે છે, અથવા બીજા કોઈ રૂપ ઘરે હોય તો લાકડી નથી વાપરતા। પણ કોઈક પર્ટિક્યુલર સિચ્યુએશનમાં કોઈક પર્ટિક્યુલર ક્રાઉડની વચ્ચે એમને ટેમ્પરરી લક્ષણ બનાવવામાં આવે છે, એને अनात्मभूत लक्षण कहवा। आत्मभूत एटले के ए द्रव्य साथ त्रणे काल रहनारू लक्षण तेने आत्मभूत लक्षण कहवा। अनात्मभूत लक्षण एटले शू के जे ए द्रव्य साथ त्रणे काल तो नहीं रहतु पण कोई परिस्थिति में इने लक्षण तरीके उपयोग करवामां आवे। बराबर, चलो हवे थोड़ू प्रेक्टिकल मने कहो, अपनी लाइफ में अपने अत्यार वर्तमान में जे पण बधा लक्षण एक बीजा ने ओळखवा माटे वापरीए छे एमांथी केटला आत्मभूत छे ने केटला अनात्मभूत छे ए आपणे विचार करवानो। बराबर, समझो के भाई सोमिल भाई बहु इंटेलिजेंट छे अथवा सोमिल भाई बहु बुद्धू छे, बोलो आत्मभूत के अनात्मभूत? आत्मभूत के अनात्मभूत? अनात्मभूत। केम? केम के इंटेलिजेंस एटले के ज्ञान नो क्षयोक्षम वधारे होवो अथवा बुद्धूपण ज्ञान नो क्षयोक्षम ओछो होवो ए जीवनु लक्षण ज नथी। जीवनु लक्षण शू छे? ज्ञान होवू, जाणवानी शक्ति होवी। केटली शक्ति होवी ए तो अनात्मभूत लक्षण। ख्याल आव्यो के नहीं? अच्छा भाई, सलमान खान ना मसल्स केवा छे? सलमान खान ना मसल्स केवा छे? अरे बहु सुपर्ब, एम सुप बॉडी बनावी छे। आत्मभूत के अनात्मभूत? केम अनात्मभूत? केम के बॉडी ए जीव नु लक्षण ज नथी। ए बॉडी तो कयु द्रव्य छे? उद्गल द्रव्य छे, अजीव द्रव्य छे ने? तो ए लक्षण कहवाय के नहीं? ए लक्षण ज न कहवाय। अनात्मभूत लक्षण नी विशेषता शू छे? के ए द्रव्य साथे, जे द्रव्य नी आपणे चर्चा करीए छे एनी साथे लांबो समय सुधी नथी रहेतुं, ए तो टेम्पररी छे। हवे टेम्पररी केन बी वन आवर, इट केन बी वन डे, इट केन बी वन मंथ, इट केन बी हंड्रेड इयर्स। आ चेहरो छे, आ चेहराने जोईने कोई शू कहे के भाई हाँ हाँ सोमिल भाई छे, के कहे नहीं? हवे मने को आ चेहरो ए जीव साथे केटलो वखत रहेवानो छे? आयुष्य रहेशे एटलू। एमां पण आयुष्यनी अंदर पण जो एवा संजोगो हशे तो रहेशे, नहीं तो एमां पछी कंईक खोड़खा पण आवशे ने कंईक रोग आवशे ने कंईक, तो चेहरा बदलाई जाय छे के नहीं? देखाव बदलाई जाए जीवनो, कोड के कहीं थी जाए तो बधी स्किन व्हाइट पड़ी जैसे के नहीं, अथवा तो एसिड पड़ी जाए, कहीं वागी जाए, स्क्रैच आवी जाए, तो ये जीव साथ केटलो वक्त रहे छे? थोड़ो संख्यात काल रहे छे, छे ना? तो आ चेहरा ने आ जीव नु लक्षण कहवाय के न कहवाय? નો કહેવાય ને? તો બોલો હું બહુ સુંદર છું, અરે મારા વાળ કેટલા સુંદર છે, આ આત્મભૂત કે અનાત્મભૂત? અનાત્મભૂત લક્ષણ છે। અનાત્મભૂત લક્ષણની સાથે આત્મીયતા કરવા જેવું નથી। સમજો, લાકડીવાલા જ કાકા એમ સમજીને આપણે ચાલીએ અને રસ્તામાં જેટલા લાકડીવાલા હોય બધાને કાકા કરી લઈએ, ખ્યાલ આવે છે ને? તો આપણા કેટલા સગા સંબંધીઓ થઈ જાય, ખ્યાલ આવે છે? તો અનાત્મભૂત લક્ષણનું શું પ્રયોજન છે? સાવ ખોટું છે એમ પણ નથી ને, કેમ કે કોઈ પરિસ્થિતિમાં કોઈ પર્સનને ગોતવા માટે કોઈક વસ્તુ, કોઈક જે પણ લક્ષણ કે જે પણ વસ્તુ વાપરવામાં આવે, જે વાક્ય વાપરવામાં આવે તેને એ પરિસ્થિતિમાં જાણવા માટે કાર્યકારી છે। ખ્યાલ આવ્યો ને? ચાલો સમજો કે આપણે લૌકિક ઉદાહરણ સમજો, વ્હાઈટ માસ્ક વાળા છે ને એ જ દિલીપભાઈ, તો હવે વર્તમાનમાં વ્હાઈટ માસ્ક એમણે જ પહેર્યું છે કે નહીં, એટલે દિલીપભાઈ ઓળખાય છે। એવી જ રીતે આ જેને ગુસ્સો આવ્યો ને એ આત્મા, બોલો હવે ગુસ્સો કેટલી વખત રહે છે? એ તો એક ક્ષણ એક અંતર્મુહૂર્ત રહીને જે પણ એટલો ટાઈમ થોડોક વખત રહે પછી વયો જાય છે, એ આવે છે એ એની યોગ્યતાથી આવે છે, જાય છે એ પણ એની યોગ્યતાથી જાય છે, પણ થાય છે કયા દ્રવ્યમાં, જીવમાં કે પુદ્ગલમાં? ફરીથી આ ગુસ્સો એટલે ક્રોધ, કશાય ના ભાવો એ આવે છે એની યોગ્યતાથી. એટલે કે જીવ જયારે પરદ્રવ્યનું લક્ષ્ય કરે તો જીવને કશાય ઉત્પન્ન થાય છે, બરાબર. હવે એક ક્ષણ એક પર્યાય પૂરતો કે અંતર્મુરત પૂરતો એ કશાય ભાવ રહે છે, પછી વયો જાય છે. હવે એ કશાય ભાવ ભલે જીવના વિભાવ છે પણ થાય છે તો જીવમાં ને, કે આ શરીરને કશાય થાય છે, થાય છે કેમાં, કયા દ્રવ્યમાં, જીવ દ્રવ્યમાં જ થાય છે કે નહીં. તો જે દ્રવ્યમાં કશાય ભાવ ઉત્પન્ન થયો એ દ્રવ્ય કયું દ્રવ્ય છે, એ જીવ દ્રવ્ય છે. એમ કરીને અનાત્મભૂત લક્ષણ તરીકે વાપરી શકાય છે, ખ્યાલ આવ્યો કે નહીં. જો ફરીથી આપણે સમયસારજી પરમાગમ ભણતા ને ત્યારે એમ શું કહીએ કે જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, કેમ કે જીવ જ્ઞાન સ્વભાવી છે. એટલે જ્ઞાન એ જીવ દ્રવ્યનું લક્ષણ છે, એ લક્ષણ તો આત્મભૂત લક્ષણ છે, ત્રણેય કાળ જીવ સાથે રહે છે. એટલે એના જેવું ઉત્તમ લક્ષણ તો જીવનું કોઈ બીજું છે જ નહીં, ખ્યાલ આવે ને. પણ હવે જયારે પ્રવચન સાર ભણતા હોય ને, અથવા કોઈ પણ કર્ણાનિયોગાદીના શાસ્ત્ર ભણતા હોય, તો ત્યારે શું કહેવા છે કે આ ક્રોધાદી જે ભાવો છે ને, એ ક્રોધાદી ભાવ કોના છે, કે જીવના જ છે. તો જીવના છે માટે હમણાં જે વર્તમાનમાં ક્રોધ થયો સમજો, તો એનાથી જીવ દ્રવ્યને પકડી શકાય છે કે નથી પકડી શકાતું, કે જો આ ભાવ જેને થયો ને એ જીવ, ખ્યાલ આવે છે કે. માટે એને અનાત્મભૂત લક્ષણ કહેવાય છે. અનાત્મભૂત કેમ, કેમકે ત્રણેય કાળ રહેવાનો નથી ક્રોધ, એ તો એના સમયે આવે છે ને એના સમયે વયો જાય છે. પણ તો પણ આવે છે તો કેવા આવે છે, કયા દ્રવ્યમાં આવે છે, કે જીવ દ્રવ્યમાં જ આવે છે. માટે એ જીવ દ્રવ્યનું લક્ષણ છે. કેવું લક્ષણ, કે અનાત્મભૂત લક્ષણ. આ ખ્યાલ આવે છે કે નહીં બધાને. જો આ આત્મભૂત ને અનાત્મભૂત સમજીએ ને, તો આપણે લૌકિક સિચ્યુએશનમાં બધી પરિસ્થિતિઓ આપણે એકદમ ક્લિયર થઈ જાય. આપણા ઘરની અંદર પણ હવે સમજો નાની મોટી કંઈક કંઈક ચાલતી હોય ને માતાભૂત, ત્યારે વિચાર કરો કે ભાઈ આત્મભૂત છે કે અનાત્મભૂત છે. સમજો આજે આંટી જમવાનું બનાવતા હતા અને જરાક પડી ગયું, અને અંકલને આવ્યો ગુસ્સો. શું આવ્યો, અરે આ એક શાક બનાવવાનું એમાં આટલું વ્યવસ્થિત નથી બનાવતું. હા હવે પણ મને કહો, એ જે બળી ગયું એ કોનાથી બળ્યું, આંટીથી જ બળ્યું છે, બરાબર કે નહીં. અત્યારના લોક વ્યવહાર વાત છે, આંટીથી જ બળ્યું. પણ આંટીથી શું ત્રણેય કાળ શાક બળે છે, નથી બળતું. તો વર્તમાનમાં કેવું છે, અનાત્મભૂત છે. અચ્છા અંકલને ગુસ્સો આવી ગયો, શું ત્રણેય કાળ ગુસ્સો આવે છે, એટલે એ ગુસ્સો પણ કેવો છે, અનાત્મભૂત છે. જો આપણે પરસ્પર એકબીજાને અનાત્મભૂત વિચાર કરીએ તો ઠીક છે, જે ટેમ્પરરી જે ઔદય ભાવો આપણા આવવાના હોય છે એ આવે છે, હા સ્વભાવભૂત નથી. જ્યાં દ્રષ્ટિ, ગુરુદેવ શ્રી કહે ને કે જ્યાં દ્રષ્ટિ સ્વભાવ તરફ કરીએ, પર્યાયને ગૌણ કરી નાખે. જો કોઈને પર્યાય દ્રષ્ટિથી જોઈએ તો એના પર રાગ દ્વેષ ભાવ થયા વગર રહી દે, પણ જો કોઈને સ્વભાવ દ્રષ્ટિથી જોઈએ તો રાગ દ્વેષ ક્યાં શું મંતર થઈ જાય છે અમને ખબર નથી પડતી. કયા કોઈ તો શાસ્ત્રમાં આચાર્ય ભગવાન એ રીતના કહે છે, કદાચ અમૃતચંદ્રાચાર્ય જ કહે છે કોઈ એક ટીકામાં કે જ્યાં, હા સમયસારમાં, કે જ્યાં સ્વભાવ દ્રષ્ટિથી જોતા એ જે કશાય ભાવ એ ક્યાં ગાયબ થઈ જાય છે એ અમને ખબર જ નથી પડતી. આ ખ્યાલ આવે છે ને. જો આ તો એક ઉદાહરણ લીધું. હવે રસ્તામાં આપણે કેટલા લોકો સાથે આમ પરિણામ બગડતા હોય ને, કે આજુ આ રિક્ષાવાળો જરાક આમ ચલાવે છે, આમ આવે છે, વચમાં આવે છે. કેવું છે, આત્મભૂત કે અનાત્મભૂત, અનાત્મભૂત છે. ખ્યાલ આવે છે કે નહીં. આવો જ્યાં વિચાર કરીએ તો આપણા પરિણામ, આપણા પરિણામોમાં પણ કશાય ભાવ બહુ મન થઈ જાય. આપણે કહીએ ને કે જૈન તત્વના સિદ્ધાંતો એને ભણવાથી જીવના જે સ્વભાવ દ્રષ્ટિ થતા આ રાગાદી ભાવોની મંદતા ઓટોમેટિકલી થઈ જાય છે. અમુક અલી ભક્તિઓ પણ આવે છે ને કે એક રતન અનમોલ હૈ તો રત્નાકર કૈસા હોગા, જિસકી ચર્ચા ઇતની સુંદર વો કિતના સુંદર હોગા. હા, એટલે આ તો જીવ દ્રવ્યના મહિમાની વાત કરતા એ ભક્તિ આવે છે, પણ આપણે એને ધર્મ પર લગાવીએ કે એક સિદ્ધાંત જો ઇતના સુંદર તો જીનાગમ કિતના સુંદર હોગા. જીનાગમની ચર્ચા કરતા જ, જેના સિદ્ધાંતો સાંભળતા અને વિચારતા જ આપણા કષાય ભાવ આમ જ મંદ થઈ જાય છે, અને એને જો પ્રેક્ટિસમાં ઉતારીએ નોર્મલ પ્રેક્ટિસમાં તો આ જે જ્ઞાની ધર્માત્માઓ છે એવી અથવા મુનિરાજ જેવી પરિસ્થિતિ સુકામ ન થાય આપણી. ખ્યાલ આવે છે કે? ચાલો હવે આપણે પાછા આમાં આવી જઈએ. શેની આપણી ચર્ચા ચાલે છે? આપણું પ્રકરણ છે લક્ષણ અને લક્ષણાભાસ. લક્ષણ કોને કીધું હતું? કે અનેક મળેલી વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુને જુદું પાડવાનો હેતુ તેને લક્ષણ કહે છે. અહીંયા હેતુ એટલે ગુણ. અનેક વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુને જુદું પાડનાર એવી એ દ્રવ્યની વિશેષતા, એવો એ દ્રવ્યનો ગુણ તેને લક્ષણ કહે છે. આપણે લાસ્ટ ટાઈમ એ ચર્ચા પણ કરી હતી કે જો દરેક દ્રવ્યમાં અનંતા ગુણો છે, અનંત ગુણો છે ને, પૂજ્ય ગુરુદેવ શ્રી કહે ને આકાશના પ્રદેશ કરતા પણ અનંત ગણા ગુણો કોઈ પણ એક દ્રવ્યમાં છે. કોઈ પણ એક દ્રવ્યમાં એટલે ખાલી જીવમાં એમ નહીં, ઉદ્ગલમાં પણ એટલા ગુણો છે, આકાશમાં પણ એટલા છે, દરેકે દરેક દ્રવ્યમાં એટલા ગુણો રહેલા છે. હવે એ ગુણોને સાધારણ રીતે તો બેમાં વિભાજિત કરવામાં આવે છે. કયા બેમાં? સામાન્ય ગુણ અને વિશેષ ગુણ. સામાન્ય ગુણ કોને કહેવાય? કે જે છ દ્રવ્યમાં હોય છે. અને વિશેષ ગુણ કોને કહેવાય? કે જે છ દ્રવ્યમાં તો ન હોય પણ પોતપોતાના દ્રવ્યમાં જોવામાં આવે છે. હવે જે સામાન્ય ગુણો છે એ સામાન્ય ગુણો તો બાય ડેફિનેશન સામાન્ય છે. હવે એનાથી એ વસ્તુને જુદી કેવી રીતના તારવી શકાય? જે અનેક વસ્તુઓ પડી છે એમાંથી એક વસ્તુને જુદી તારવવી હોય તો સામાન્ય ગુણ તો નક્કામાં છે, કેમ કે બધી જ વસ્તુમાં સામાન્ય ગુણો તો હોવાના છે. તો વિશેષ ગુણ એવા ગુણો છે કે જેમાંથી એ વસ્તુ જુદી તારવી શકાય. પણ એમાં પણ અમુક વિશેષ ગુણો એવા છે જે એકથી વધારે દ્રવ્યમાં જોવામાં આવે છે. તો અનેક વસ્તુઓ હોય, હવે એમાં બે વસ્તુમાં એ ગુણ હોય તો કેવી રીતના ખબર પડે કે આ આપણને જે જોઈતી વસ્તુ આ છે કે આ છે? એટલે વિશેષ ગુણોમાં પણ એક નાનો સબસેટ જે કહીએ ને, એક મોટો વિશેષ ગુણ અને એની અંદર નાનો, એને કહેવાય લક્ષણો. લક્ષણો એ એવા વિશેષ ગુણો છે જે ફક્ત એ જ દ્રવ્યમાં હોય અને બીજા કોઈ દ્રવ્યમાં ન હોય. ફરીથી, લક્ષણ કોને કહેવાય? એ એવા વિશેષ ગુણો છે જે એ જ દ્રવ્યમાં હોય અને બીજા કોઈ દ્રવ્યમાં ન હોય. જો આગળનો ક્વેશ્ચન લઈએ છે 28, લક્ષ્ય. લક્ષ્ય કોને કહેવાય? લક્ષ્ય એટલે ટાર્ગેટ, એટલે કે અહીંયા જેનું લક્ષણ, જે વસ્તુ આપણને આઈડેન્ટિફાઈ કરવી છે, અનેક મળેલી વસ્તુમાંથી એક વસ્તુ આઈડેન્ટિફાઈ કરવી છે ને, તો જે વસ્તુને આઈડેન્ટિફાઈ કરવી છે એને લક્ષ્ય કહેવાય છે, અને એની એ વિશેષતાને લક્ષણ કહેવાય છે. બરાબર, સ્ટ્રેટ ફોરવર્ડ છે. જો જેનું લક્ષણ કરવામાં આવે તેને લક્ષ્ય કહે છે, જેનું લક્ષણ કરવામાં આવે તેને લક્ષ્ય કહે છે. જેમ કે જીવનું લક્ષણ છે ચેતના, તેમાં જીવ તે લક્ષ્ય અને ચેતના એ લક્ષણ. બરાબર, લક્ષણથી જેને ઓળખાવવામાં આવે, જે લક્ષણથી જેને ઓળખાતું હોય તે લક્ષ્ય કહેવાય. બરાબર, સિમ્પલ. જેવી રીતના દ્રવ્ય અને ગુણ, એવી રીતના લક્ષ્ય અને લક્ષણ. જો દ્રવ્ય અને ગુણમાં લક્ષ્ય લક્ષણ સંબંધ લાગુ પડે છે, ગુણને પર્યાયમાં લાગુ પડે કે નહીં વિચારીને કહેજો મને. દ્રવ્ય એમાંથી એક વિશેષતા છે એને ગુણ કીધા. બરાબર, હવે એ દ્રવ્યને લક્ષ્ય કીધું કેમ કે એ દ્રવ્યને ઓળખવા માટે ગુણ, એ લક્ષણ તરીકે કામ આવે છે. હવે ગુણ છે તો ગુણ એ પણ જેવી રીતના દ્રવ્યને ગુણી કહેવાય ને, એટલે ગુણને એક ગુણ કહેવાય, ગુણ અને ગુણી. એવી રીતના ગુણ કેવો છે, એ પર્યાયોનો સમૂહ છે. દ્રવ્ય તે ગુણોનો સમૂહ છે અને ગુણ તે પર્યાયોનો સમૂહ છે. તો ગુણ અને પર્યાયમાં લક્ષ્ય લક્ષણ સંબંધ લાગુ પડે કે નહીં બોલો, પડે કે નહીં? શું ઓપિનિયન છે અહીંયાથી? પડે પડે. પાછળથી નો પડે. કેમ નો પડે? જો વિચાર કરો, દ્રવ્ય અને ગુણ એ બે વસ્તુ ત્રિકાળી છે. દ્રવ્ય અને ગુણ એ બે વસ્તુ ત્રિકાળી છે. અને લક્ષણ કોને કહેવાય? કે જે ત્રણેય કાળ સાથે હોય, એ દ્રવ્યમાં ત્રણેય કાળ સાથે જોવામાં આવે તેને લક્ષણ કહેવાય છે. કેમ કે આજે એ વસ્તુને ગોતવા માટે લક્ષણ વાપર્યું, કાલે પણ એ જ લક્ષણ કામમાં આવવું જોઈએ. પણ ગુણને પર્યાયમાં કેવું છે કે એક સમયની પર્યાય છે. જે પર્યાયથી જે ગુણ આજે ઓળખાય છે, હવે આજે હું મતિ જ્ઞાનથી ઓળખાવું છું, કાલે હું કેવળ જ્ઞાનથી ઓળખાઈશ, તો એ જ પર્યાય એ ગુણને ઓળખવા માટે કામ આવતી નથી. જ્યારે ગુણ મારામાં આજે પણ જ્ઞાન ગુણ છે અને કાલે પણ જ્ઞાન ગુણ રહેશે, એટલે જીવ દ્રવ્યને ત્રણેય કાળ ઓળખવા માટે જ્ઞાન અથવા ચેતના જ એનું લક્ષણ છે. પણ એ ચેતનાને ત્રણેય કાળ ઓળખવા માટે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન આદિ એનું લક્ષણ નથી. હવે એમાં જે પેલું આવે ને કારણ શુદ્ધ પર્યાય અને એ બધું વસ્તુ જુદી થઈ ગઈ, એ તો એ ધ્રુવનું વર્તમાનમાં એનું પરિણમન કહેવાય ને, એટલે એ તો ત્યાં સામાન્ય જ્ઞાન, એ સામાન્ય જ્ઞાન એ જ્ઞાન ગુણનું લક્ષણ, એ વસ્તુ જુદી થઈ ગઈ. અહીંયા તો આપણે સાધારણ પ્રશ્નોત્તર માળાની ચર્ચા કરીએ છીએ ને, તો પર્યાય એ એક સમયની હોવાને કારણે એમાં લક્ષણ લાગુ પડતું નથી. હા, પર્યાયમાં પેલું અનાત્મભૂત લક્ષણ લાગુ પડે છે. અનાત્મભૂત લક્ષણ એટલે શું? જે ખરેખર તો લક્ષણ નથી, પણ કોઈક અવસ્થામાં એને દ્રવ્યને ઓળખવા માટે યુઝ કરી શકાય તેને અનાત્મભૂત લક્ષણ કહે છે. બરાબર? એ તો આપણે થોડીક વાર પહેલા એક્ઝામ્પલ્સથી જોયા. ચાલો આગળ વધીએ. હવે આપણે શું જોયું અત્યાર સુધી? લક્ષણની પરિભાષા જોઈ, લક્ષ્યની પરિભાષા જોઈ. લક્ષણના બે પ્રકાર જોયા, આત્મભૂત અને અનાત્મભૂત. હવે જો ખરેખર થોડોક વિચાર કરજો, થોડુંક સૂક્ષ્મ લઈ વિચાર કરજો, જે દ્રવ્ય છે એનું જે લક્ષણ છે, જે એકચ્યુઅલ એનું લક્ષણ છે ત્રણેય કાળ રહેવા વાળું, એને આપણે શું કીધું? આત્મભૂત લક્ષણ. બરાબર? હવે જે દ્રવ્ય છે એનું એકચ્યુઅલ લક્ષણ નથી, પણ કોઈક પરિસ્થિતિમાં એને વાપરવામાં આવે છે, કોઈ અન્ય દ્રવ્યને વાપરવામાં આવે છે, તો એને અનાત્મભૂત લક્ષણ કીધું. એમાં આપણે ઉદાહરણ શું લીધું? શાસ્ત્રનું ઉદાહરણ છે કે શું નામ છે, દેવદત્ત કે દેવદત્ત, હા દેવદત્ત કે દેવદૂત કે જે પણ એવું કંઈક નામ છે, એના હાથમાં લાઠી છે. હા, એના હાથમાં લાઠી છે. તો જેના હાથમાં લાઠી છે તે દેવદત્ત છે, એમ કરીને શાસ્ત્રોમાં એક્ઝામ્પલ લીધું. તો જેના હાથમાં લાઠી છે, હવે લાઠી તો કોઈના પણ હાથમાં હોઈ શકે ને, પણ વર્તમાનમાં જેટલા લોકો બેઠા છે એમાંથી ફક્ત દેવદત્તના જ હાથમાં લાઠી છે, માટે એને અનાત્મભૂત લક્ષણ કીધું. હવે જો સૂક્ષ્મતા અહીંયાથી, ખરેખર એ દેવદત્તના હાથમાં લાઠી એ શું ખરેખર એનું લક્ષણ છે કે નથી? વર્તમાનમાં એને આપણે વાપરીએ છીએ, બરાબર, એ તો કીધું, પણ ખરેખર, ખરેખર એટલે એકચ્યુઅલ, ઇન રિયાલિટી લક્ષણ નથી. કેમ નથી? ત્રણેય કાળ નથી. બરાબર? એ તો એક રીઝન કીધું, એ તો એક રીઝન કીધું. દેર કેન બી મોર રીઝન્સ. હવે એ વધારે રીઝનને કહેવાય લક્ષણાભાસ. કોઈક પરિસ્થિતિમાં કોઈક વસ્તુ કોઈક દ્રવ્યનું લક્ષણ જેવું ભાસે છે, પણ એકચ્યુઅલી નથી, એને કહેવાય લક્ષણાભાસ. બરાબર, જો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ છીએ 29. લક્ષણાભાસ કોને કહે છે? જે લક્ષણ સદોષ હોય તેને લક્ષણાભાસ કહે છે, જે લક્ષણ દોષ સહિત છે તેને લક્ષણાભાસ કહે છે. અહીંયા જે લક્ષણ કીધું ને, હવે એ લક્ષણ એટલે અત્યારે આપણે જ ડિફાઇન કરી નાખ્યું લક્ષણ કોણ છે. જેવી રીતના દેવદત્ત અને લાકડી, તો લાકડી એ લક્ષણ અને દેવદત્ત એ લક્ષ્ય. બરાબર, આ તો આપણે આટલું ડિફાઇન કર્યું. આપણો પ્રોબ્લેમ શું છે? જે આપણે મેથ્સમાં પ્રોબ્લેમ લઈએ ને, આપણે ક્વેશ્ચન શું છે કે ભાઈ આ લક્ષ્ય છે અને આ લક્ષણ છે, હવે પ્રૂવ કરો કે આ સાચું છે કે ખોટું છે અને કયા કારણોસર ખોટું છે. ખ્યાલ આવે ને? જો થોડુંક વિચાર કરજો, અહીંયા ક્વેશ્ચન એ નથી કે લાકડી એ લક્ષણ છે કે નહીં. અહીંયા ક્વેશ્ચન તો એ છે કે લાકડી લક્ષણ કેમ નથી. બરાબર ને? આપણે લાકડી લક્ષણ છે એમ આપણે ગીવન, એમ આપણે ઇન્ફોર્મેશન આપી. બરાબર, હવે જો વાસ્તવિક રીતે પૂછવામાં આવે ભાઈ દેવદત્તનું લક્ષણ શું, તો જ્ઞાન એક જ આન્સર આવે છે. જીવ છે એટલે એનું જ્ઞાન, એનું લક્ષણ. અહીંયા તો પ્રશ્ન શું ઉભો કર્યો કે દેવદત્તના હાથમાં લાકડી છે તો એ એનું લક્ષણ છે કે નહીં? તો આપણે કીધું નથી. કેમ નથી? કેમ કે લક્ષણાભાસ છે. હવે જો લક્ષણાભાસના કેટલા પ્રકાર છે એ કહેશે. લક્ષણાભાસ કોને કહ્યું? જે લક્ષણ સદોષ છે તેને લક્ષણાભાસ કહે છે. તો લક્ષણના દોષ કેટલા છે? લક્ષણના દોષ કયા છે? ક્વેશ્ચન નંબર 30. લક્ષણના દોષ ત્રણ છે. કયા ત્રણ છે? અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ. હવે જો આપણે વાંચવા પહેલા બધું ફટાફટ આપણે જોઈ લઈએ, કેમ કે બહુ ઇઝી છે, આ શાસ્ત્રીય ભાષામાં કન્ફ્યુઝ ન થઈ જવાય, એટલે પહેલા જોઈ લઈએ. મને કે દેવદત્ત અને લાકડી, દેવદત્તનો એકેય ગુણ લાકડીમાં છે? નથી. લાકડીનો એકેય ગુણ દેવદત્તમાં છે? નથી. કેમ કે દેવદત્ત એ જીવ છે, લાકડી એ શું છે? એ પૂતગલ છે. પૂતગલના ગુણો કયા કયા છે? સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ પૂતગલના ગુણો છે. દેવદત્તના ગુણો કયા છે? કે દર્શન જ્ઞાન ચારિત્ર આદિ દેવદત્તના ગુણો છે. બરાબર ને? તો આની એકેય વસ્તુ આમાં નથી, આની એકેય વસ્તુ આમાં નથી, એટલે એને અસંભવ દોષ કહેવાય છે. અસંભવ એટલે શું? જેવી રીતના એમ કહે કે જીવનું લક્ષણ સ્પર્શ રસ ગંધ વર્ણ, તો એ પોસિબલ જ નથી, અસંભવ છે. કેમ કે એ ગુણો જીવમાં ક્યારેય જોવામાં આવતા નથી, એ લક્ષણો લક્ષમાં ક્યારેય નથી, અને લક્ષ્ય એ લક્ષણ સહિત ક્યારેય હોતું નથી. બરાબર, એવા દોષને અસંભવ દોષ કહેવામાં આવે છે. હવે જો પેલી એક્ઝામ્પલમાં તો આપણે લીધું હતું કે અનાત્મભૂત લક્ષણ છે, ખ્યાલ આવ્યો કે નહીં? દેવદત્તના હાથમાં લાકડી એ અનાત્મભૂત લક્ષણ છે. એ પરિસ્થિતિમાં દેવદત્તને ઓળખવા માટે લાકડીને લક્ષણ બનાવ્યું, પણ અહીંયા જે લક્ષણના દોષ કહેવામાં આવે છે એ વાસ્તવિક લક્ષણના દોષ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ થોડું કેવિયાટ સમજી લેવા કે વાસ્તવિક લક્ષણમાં આવા દોષ હોવા છતાં કોઈ રિયલ લાઈફ સિચ્યુએશનમાં એ વાપરવામાં પણ આવે છે, પણ એ ખરેખર એનું લક્ષણ નથી એમ સમજવું. ચાલે, નિશ્ચય વ્યવહાર જે આપણે કહીએ ને, નિશ્ચયથી તો આમ જ છે, પણ વ્યવહારથી આમ કહેવામાં આવે છે. જેવી રીતના નિશ્ચયથી હું કોણ છું? કે જીવ છું. વ્યવહારથી શું હું કોણ છું? કે સૌમિલ છું. ખ્યાલ આવે છે ને? પણ વ્યવહારથી સૌમિલ કેવા છતાં સૌમિલ નામનો જે આ પદાર્થ છે, આ પર્યાય જે છે, એ પર્યાયનો જીવ આ ત્રિકાળી જીવમાં ત્રણેય કાળમાં જરાય પ્રવેશ નથી, એટલે ખરેખર અસંભવ દોષ. ખ્યાલ આવ્યો કે નહીં? અસંભવ દોષ ખ્યાલમાં આવ્યો. જે લક્ષણ અને લક્ષ્યમાં કોઈ જ સંબંધ નથી તેને અસંભવ દોષ કહેવામાં આવે છે. બરાબર, આજે થિયરી જોઈએ. નેક્સ્ટ ટાઈમ જે આપણે કદાચ નેક્સ્ટ ક્લાસમાં રિયલ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોશું કે આપણે કયા કયા દોષ આપણા જીવનમાં કરીએ. બરાબર, ચાલો આગળ વાંચીએ. જો આ તો મેં તમને એક્ઝામ્પલ કીધું અસંભવ દોષ. હવે સમજો અતિવ્યાપ્તિ ને અવ્યાપ્તિ. બહુ સિમ્પલ છે, અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ. હવે જીવ દ્રવ્ય છે, જીવ દ્રવ્યનું સમજો લક્ષણ બનાવીએ મતિ જ્ઞાન. સમજો મારું લક્ષણ, મારું એટલે જીવ દ્રવ્યનું લક્ષણ શું છે? મતિ જ્ઞાન. તો શું હું ત્રણેય કાળ મતિ જ્ઞાન વાળો રહેવાનો છું? કેમ નથી રહેવાનો? પર્યાય છે બરાબર, ચલો પર્યાયની પરંપરા છે. હમણાં તો પર્યાય એક સમયની છે એટલે તો નાશ થઈ જશે, પણ સમજો ત્રણેય કાળ એક જ પર્યાયની પરંપરા આપણે લઈએ ને, તો ત્રણેય કાળ મને મતિ જ્ઞાન રહેવાનું છે? નથી રહેવાનું. કેમ નથી રહેવાનું? કેમકે આગળ જઈને તો કેવળ જ્ઞાન થશે ને. હવે સમજો વિશ્વમાં અનંત જીવો છે, અનંત જીવોનું લક્ષણ શું બનાવીએ? મતિ જ્ઞાન. તો મતિ જ્ઞાનમાં જે સંસારી જીવો છે એમાં તો આવી ગયું, પણ જે સિદ્ધ ભગવાન છે એ રહી ગયા. જો લક્ષણ મતિ જ્ઞાન બનાવતા, જીવનું લક્ષણ મતિ જ્ઞાન બનાવતા જેટલા પણ સિદ્ધ ભગવાન છે, અરિયંત સિદ્ધ ભગવાન, એ બધા અજીવ ઠરશે, કેમકે એમનામાં મતિ જ્ઞાન છે જ નહીં. ખ્યાલ આવ્યો કે? તો જેટલો જીવનો મેથ્સનો ફરીથી વિચાર કરો, જેટલો જીવનો સેટ છે એમાંથી અડધામાં જ મતિ જ્ઞાન છે ને, બાકીના અડધામાં નથી. તો જે આખું દ્રવ્ય છે એમાંથી અડધામાં જ લક્ષણ રહેલું છે અને અડધામાં નથી, તો એને અવ્યાપ્તિ દોષ કહેવામાં આવે છે. પૂરામાં વ્યાપ્ત નથી, ખ્યાલ આવે ને, પૂરામાં વ્યાપ્ત નથી એટલે અવ્યાપ્તિ છે. જો અવ્યાપ્તિ દોષ છે ને, એને બે રીતે લઈ શકાય. કોઈ પણ એક દ્રવ્યના ત્રણેય કાળની અવસ્થામાં ન હોય પણ પાર્શિયલ હોય તો એને અવ્યાપ્તિ દોષ કહેવામાં આવે છે, બરાબર. એ તો કાળની અપેક્ષાએ થઈ. હવે બીજું કે અનંત જીવોની અપેક્ષાએ એક જ સમયમાં, બધા જીવમાં એ લક્ષણ નથી, અડધામાં છે ને અડધામાં નથી, તો પણ અવ્યાપ્તિ દોષ લાગે છે. આ ખ્યાલ આવ્યો કે ને? વિચારવાની જ બે પદ્ધતિ છે, કેમ કે દોષ તો એક જ છે, પણ એને કાં આમ પણ લઈ શકાય, આમ પણ લઈ શકાય. જેવી રીતના ચલો સાધારણ એક્ઝામ્પલ લઈએ, આપણે અહીંયા જેટલા લોકો બેઠા છે એ બધા કેવા છે? કે બધા જૈન છે, બરાબર, જૈન છે કે નહીં? હા, તો સમજો એમ લક્ષણ બનાવીએ કે જે પારલા મંદિરમાં છે એ બધા જૈન. સમજો જે પારલા મંદિરમાં છે એ બધા જૈન. તો પારલા મંદિરમાં સમજો સિક્યોરિટી વાળા પણ છે, પેલા ક્લિનિંગ સ્ટાફ વાળા છે, આપણે ચાર છોકરાઓ મંદિરના, છોટું ને એ લોકો છે. હવે સમજો એમાંથી કોઈ એકાદ જૈન ન બી હોય, ખ્યાલ આવે છે કે નહીં? તો જેટલા પારલા મંદિરમાં છે બધા જૈન કહેતા શું દોષ આવે છે? અવ્યાપ્તિ દોષ આવે છે. કેમકે જેટલા લોકો અહીંયા છે એ બધામાં જૈન પણ વ્યાપેલું નથી. ખ્યાલ આવે છે? પરિભાષા સમજાય? જેટલો દ્રવ્ય બનાવીએ આપણે, જે દ્રવ્યની જે પણ પરિભાષા બનાવીએ એમાં, એટલે જે લક્ષ્યની પરિભાષા બનાવીએ, સોરી દ્રવ્યની, લક્ષ્ય ઇઝ ધ કરેક્ટ વર્ડ, લક્ષ્યની જે પરિભાષા આપણે બનાવી એમાં લક્ષણ બધે ફેલાયેલું હોય તો જ એને લક્ષણ કહેવાય. જો પાર્શિયલી ફેલાયેલું હોય, અડધામાં જ લક્ષણ ફેલાયેલું હોય, એમાં અવ્યાપ્તિ દોષ આવે છે. ખ્યાલ આવ્યો કે? ચાલો હવે એ જ એક્ઝામ્પલને થોડું બીજી રીતે જોઈએ અને અતિવ્યાપ્તિ દોષ જોઈએ. પારલા મંદિરમાં જેટલા લોકો છે એટલા જ જૈન છે. ચાલો ફરીથી જો મેં વાક્ય થોડું બદલી નાખ્યું, પારલા મંદિરમાં જેટલા લોકો છે એટલા જ જૈન છે, તો એમાં શું દોષ આવ્યો? કે ભાઈ પારલા મંદિર અને એની અંદર જેટલા લોકો છે એટલા તો જૈન છે જ, પણ એના સિવાય બહારના પણ જૈન છે કે નહીં? બીજે ક્યાંય લોકો હોય અત્યારના, તો એ પણ જૈન છે કે નહીં? તો લક્ષણ એ લક્ષ્યમાં તો છે જ, પણ લક્ષ્યની બહાર પણ છે, તો એને અતિવ્યાપ્તિ દોષ કહેવામાં આવે છે, બરાબર. ચલો જીવની, હવે જીવ ઉપર લગાવીએ. આપણે પહેલું શું જોયું? કે જીવનું લક્ષણ મતિ જ્ઞાન, તેમાં કયો દોષ આવ્યો? કયો દોષ આવ્યો? અવ્યાપ્તિ દોષ આવ્યો. અતિવ્યાપ્તિ નહીં, અવ્યાપ્તિ દોષ આવ્યો. કેમ? કેમ કે અનંત જીવો છે એ અનંતમાં બધામાં મતી જ્ઞાન નથી. જો થોડું વધારે વિચાર કરો, અવ્યાપ્તિ દોષ ક્યારે આવે? કે જે લક્ષ્ય આપણે બનાવ્યું ને એના અડધામાં વ્યાપે અથવા ઓછામાં વ્યાપે, પણ લક્ષ્યની બહાર અવ્યાપ્તિમાં ક્યારેય ન હોય. જેવી રીતના જીવનું લક્ષણ મતિ જ્ઞાન, તો જીવ જેટલા પણ છે એમાં તો બધામાં નથી, પણ સાથે પૂતગલ ધર્મ અધર્મ આકાશ કાળમાં પણ મતિ જ્ઞાન નથી. ખ્યાલ આવે? તો એને અવ્યાપ્તિ દોષ કહેવામાં આવે છે. અતિવ્યાપ્તિ દોષ ક્યારે આવે? કે જે આપણે લક્ષ્ય બનાવ્યું એ તો બધામાં જ છે એ લક્ષણ, પણ હવે અલક્ષ્યમાં પણ એ લક્ષણ છે. હવે સમજો કે આપણે જીવનું લક્ષણ ક્રિયાવતી શક્તિ, ક્રિયાવતી શક્તિ છે ને, ક્રિયાવતી શક્તિ એટલે શું? કે હલન ચલન કરવાની યોગ્યતા, ગમન કરવાની યોગ્યતા, બરાબર. અચ્છા, વિશ્વમાં કેટલા દ્રવ્ય છે? છ દ્રવ્ય છે. છ દ્રવ્યમાંથી ક્રિયાવતી શક્તિ કેમાં છે? બે દ્રવ્યમાં. કયામાં? જીવ અને પૂતગલ બેમાં ક્રિયાવતી શક્તિ છે. અચ્છા, જીવ જેટલા છે બધામાં ક્રિયાવતી શક્તિ છે કે નહીં? પાક્કું સિદ્ધ ભગવાન તો સ્થિર થઈ ગયા. હા, બહુ સરસ. જો ક્રિયાવતી શક્તિ એ ગુણ છે, એ તો યોગ્યતા છે, એ શક્તિ છે, અને અત્યારના ગમન કરે છે એ પર્યાય છે, બરાબર ને. અત્યારના ગમન કરવું એ એકચ્યુઅલી ક્રિયાવતી શક્તિનું વૈભાવિક પરિણામ છે, અને વર્તમાનમાં સ્થિર રહેવું એ ક્રિયાવતી શક્તિનું સ્વાભાવિક પરિણામ છે. તો સિદ્ધ ભગવાનની પણ ક્રિયાવતી શક્તિ તો છે, પણ પરિણામમાં સ્થિર છે, બરાબર. તો જેટલા જીવ છે બધામાં ક્રિયાવતી શક્તિ છે કે નહીં? ફરીથી, જેટલા જીવ છે બધામાં ક્રિયાવતી શક્તિ છે કે નહીં? કે છે. પણ હવે એને લક્ષણ બનાવવામાં શું પ્રોબ્લેમ છે? કેમ કે જીવથી બહાર ઉદ્ગલ દ્રવ્ય પણ એવા છે કે જેમાં પણ ક્રિયાવતી શક્તિ છે. તો આ કયો દોષ આવ્યો? અતિવ્યાપ્તિ દોષ. જેટલું લક્ષ્ય છે એનાથી બહાર પણ એ લક્ષણ જોવામાં આવે છે તો એને અતિવ્યાપ્તિ. જેટલું લક્ષણ છે એ બધામાં નથી, ઓછામાં એ લક્ષણ જોવામાં આવે છે, તો કયો દોષ છે? અવ્યાપ્તિ. અને જેટલું લક્ષ્ય છે એમાં એ લક્ષણ છે જ નહીં, તો કયો દોષ છે? અસંભવ દોષ છે. અસંભવ કે લક્ષ્ય જે આપણે બનાવ્યું એમાં લક્ષણ છે જ નહીં, તો અસંભવ દોષ આવે, બરાબર. હવે આપણને એમ વિચારા ને કે ચલો અતિવ્યાપ્તિ ને અવ્યાપ્તિમાં તો કન્ફ્યુઝ થઈ જાય, બરાબર છે. અસંભવમાં કોઈ કેવી રીતના કન્ફ્યુઝ થઈ જાય? હવે જીવનું લક્ષણ સ્પર્શ ગંધવર્ણ એવું તો કોણ માને? કોઈ માને? કોઈ કોઈ મૂળ જીવ હોય એવું એ જ એવું માને કે નહીં? બોલો, જીવનું લક્ષણ સ્પર્શ ગંધ, આપણે તો બાળપોથીથી ભણતા આવ્યા છે ને. જીવ કોણ કહેવાય? કે હું જીવ છું, મારામાં જ્ઞાન છે, જ્ઞાનથી જાણું છું. જેનામાં ચેતના હોય તે જીવ, જે જાણે છે, દેખે છે, સુખ દુઃખનો અનુભવ કરે છે તે જીવ. એ તો બાળપોથીથી ભણતા આવ્યા. કોણ એમ કે મારામાં સ્પર્શ રસ ગંધવર્ણ છે? કોઈ કે કોણ એમ કે હું તો બહુ સુંદર છું? કોઈ મૂળ જીવ હોય કે નહીં? કેમ કે એમાં અસંભવ દોષ છે. તો બોલો, આટલી ગ્રોસ મિસ્ટેક કોઈ કરે? સમજો, સાકર હોય, સાકરનો ખારો સ્વાદ છે એવું કોઈ કે? કેમ? અસંભવ દોષ છે. ખ્યાલ આવ્યો કે નહીં? મીઠામાં ગયેલો સ્વાદ કોઈ કે? કેમ ન કે? અસંભવ દોષ છે. અચ્છા, તો મને ભોજન બહુ ભાવે છે એવું કોઈ કે? મૂળ જીવ હોય એવું કે? આ ખ્યાલ આવે ને, શું ઇન્ડિકેટ કર્યું છું? હા, આપણે છે ને મિથ્યા દ્રષ્ટિ મૂળ જીવો છે બધા, એટલે જેમાં અસંભવ દોષ જેવી ગ્રોસ મિસ્ટેક છે ને એને પણ આપણે સાચું માની લઈએ છીએ. જેમાં અતિવ્યાપ્તિને અસંભવ, અવ્યાપ્તિને અતિવ્યાપ્તિ દોષ હોય ને, એ તો ચલો ક્ષયોક્ષમ જ્ઞાનનો દોષ છે કે ભાઈ હજી બરાબર સમજ્યા નથી. પણ જેને અસંભવ દોષ છે ને એ તો મૂળતાનો દોષ છે, રોંગ બિલીફ, રોંગ માન્યતાનો એની ભૂલ છે. એને એને કેવા જીવ કહેવાય છે? મિથ્યા દ્રષ્ટિ જીવ કહેવાય છે. ચાલો હવે આપણે જરાક પરિભાષા વાંચીએ. જો બુકમાંથી ક્વેશ્ચન નંબર 30, લક્ષણના કેટલા દોષ છે? તો લક્ષણના 3 દોષ છે, અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ ને અસંભવ. બરાબર. પહેલું અવ્યાપ્તિ દોષ કોને કહે છે? લક્ષના એક દેશમાં, એક દેશમાં એટલે કે એક ભાગમાં, એટલે કે પાર્શિયલ પાર્શિયલ લક્ષમાં લક્ષણનું રહેવું તેને અવ્યાપ્તિ દોષ કહે છે. જે પૂરું લક્ષ્ય છે એમાં નથી, થોડા જ ભાગમાં રહે છે લક્ષણ, તો એને અવ્યાપ્તિ દોષ કહેવામાં આવે છે. જો એક્ઝામ્પલ, જેમ કે પશુનું લક્ષણ શિંગડું, જેમ કે પશુનું લક્ષણ શિંગડું, જો શિંગડાને પશુનું લક્ષણ બનાવે તો શું પ્રોબ્લેમ આવે? બધા પશુને શિંગડા હોતા નથી. જેવી રીતના સમજો, પેલા હાથી છે, ભેંસ છે, સાબર છે, આદિને શિંગડા છે, પણ બીજી બાજુ સમજો કોઈ કૂતરા છે, ગધેડા છે, એ બધાને શિંગડા હોતા નથી. તો જો પશુ, અરે શિંગડા એ પશુનું લક્ષણ બનાવશું તો પછી આ કૂતરા, ગધેડા, પક્ષીઓ એ બધા પશુ નહીં રહે. ખ્યાલ આવશે ને? પશુની કેટેગરીમાંથી બહાર નીકળી જશે. તો એમાં કયો દોષ આવ્યો? અવ્યાપ્તિ દોષ આવે છે. આ સમજાય છે ને? હવે જો વિશેષ, જે કોઈ લક્ષમાં હોય તથા કોઈમાં ન હોય, લક્ષ્ય છે આપણું જે કેટેગરી, એમાં ક્યાંક તો એ લક્ષણ છે અને ક્યાંક નથી, કોઈકમાં હોય અને કોઈમાં ન હોય, એ પ્રમાણે લક્ષ્યના એક દેશમાં હોય એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અવ્યાપ્તિપણું જાણવું. ખ્યાલ આવે? આખું લક્ષ્ય છે એમાં ક્યાંક તો લક્ષણ છે અને ક્યાંક નથી, એવું કોઈક લક્ષણ કહેવું તો એને અવ્યાપ્તિ દોષ લાગુ પડે છે. જેમ આત્માનું લક્ષણ કેવળ જ્ઞાન કહીએ, જો આ તો આપણે સાધારણ ચર્ચા કરીએ ને, બાકી આજે તમે આખા ઇન્ડિયામાં જે જૈન માન્યતાઓ છે ને, આપણે જૈન, ચલો દિગંબર જૈન માન્યતાઓ, એમાં પણ તમે સમ્યક દર્શન કોને કહેવું? જો દિલીપ અંકલને ખબર હશે, હિન્દી ભાષીઓમાં અમુક જે મૂળ દિગંબરને લોકો છે ને, તો સમ્યક દર્શન કોને કહેવાય? કે જે જીવ પોતાના આત્મા પર, આપણે શું કહીએ કે જે જીવ પોતાના ત્રિકાળી સ્વભાવનું લક્ષ્ય કરે અને એમાં જ અનુભવ કરે તો એને સમ્યક દર્શન પ્રગટ થાય છે. બીજી માન્યતાઓ શું છે હું તમને કહું છું, જે જીવ પોતાને શુદ્ધ અવસ્થારૂપ અનુભવ કરે એને સમ્યક દર્શન પ્રગટ થાય છે. બોલો, શું ફરક પડ્યો? શું ફરક પડ્યો? ખ્યાલ આવે છે કે નહીં? વિચાર કરતા આપણે શું છે, બહુ પ્રોટેક્ટેડ એન્વાયરમેન્ટમાં છે. આ પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણને સાચું તત્વ કહ્યું અને એને આપણે રોજ અમૃતની જેમ પીએ છે. પણ તમે જો જરા એ જ હું કહું છું, તમે જો બહાર જઈને બધી માન્યતાઓ જાણો ને તો તમને ખ્યાલ આવે કે લોકોમાં કેવી કેવી ભૂલ આવે છે. પોતાના શુદ્ધ આત્માનો અનુભવ કરવો, એ શુદ્ધ આત્મા જે સમયસારજી પરમાત્મામાં શુદ્ધ આત્મા કોને કીધો? કે જે પર્યાયોથી પણ પાર છે, ગુણભેદથી પણ પાર છે, જે ખાલી ફક્ત એક ત્રિકાળી વસ્તુ છે, જે દ્રવ્ય અને ગુણોનું અભેદ સ્વરૂપ છે, એને શુદ્ધ આત્મા કહેવાય, એને ત્રિકાળી ધ્રુવ આત્મા કહેવાય. બીજી વસ્તુ મેં શું કીધી, જે જીવ પોતાને શુદ્ધ પર્યાયરૂપ, શુદ્ધ અવસ્થારૂપ માને છે, એનો અનુભવ કરે છે, એટલે કે હું અર્યંત સ્વરૂપ છું એમ અનુભવ કરવો. હવે આમાં શું ભૂલ આવી? આ દ્રવ્ય દ્રષ્ટિ ને પર્યાય દ્રષ્ટિનો ભેદ થઈ ગયો. ખ્યાલ આવે છે કે નહીં? દ્રવ્ય દ્રષ્ટિ કરતા જીવ દ્રવ્યને શુદ્ધ આત્મા એ ખરેખરું લક્ષણ છે, કેમ કે બધા જ શુદ્ધ આત્મા છે. પણ જીવ દ્રવ્યનું કેવલ જ્ઞાનરૂપ પર્યાય એ સાચું લક્ષણ નથી, કેમ કે એમાં અવ્યાપ્તિ દોષ આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? જો અહીંયા એ જ કહે છે ને, આત્માનું લક્ષણ કેવલ જ્ઞાન કહીએ, ત્યાં કેવલ જ્ઞાન તો કોઈક આત્મામાં હોય છે અને ત્યારે કોઈમાં હોતું નથી, માટે એ લક્ષણ અવ્યાપ્તિ દોષ સહિત છે. કારણ કે એ વડે આત્મા ઓળખતા અલ્પજ્ઞાની જીવ આત્મા નહીં ઠરે. જો આત્માનું લક્ષણ કેવલ જ્ઞાન કહીએ તો ફક્ત અર્યંત અને સિદ્ધ ભગવાન જ આત્મા થશે, આપણે બધા આત્મા જ નહીં રહીએ, આપણે જડ થઈ જશું. ખ્યાલ આવે છે ને? એમાં દોષ આવે છે. જો મોક્ષમાં પ્રકાશકમાં પણ કીધું છે કે જો કોઈ જીવને કેવળ જ્ઞાન હોય, હવે જો આ માન્યતા મેં કીધી ને, હવે એ લોકો બીજું શું માને છે કે કેવળ જ્ઞાન અત્યારના બધા જ જીવને છે, પણ વર્તમાનમાં આપણને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે ને, એટલે કેવળ જ્ઞાન ઢંકાઈ ગયું છે. અને જ્યારે અર્યન સિદ્ધ ભગવાનને શું અવસ્થા થઈ કે જ્ઞાનાવરણીય કર્મનો નાશ થઈ ગયો એટલે કેવળ જ્ઞાન પ્રગટ થયું. આ દોષો, આ ભૂલો ક્યાંથી આવે છે? કેમ કે આપણા પરમાગમોમાં એમણે વાંચ્યું હોય ને કે જીવમાં કેવળ જ્ઞાન છે, પણ ત્યાં શું કીધું છે કે કેવળ જ્ઞાન પ્રગટ કરવાની શક્તિ છે. જીવ દ્રવ્યમાં જ્ઞાન ગુણની અંદર કેવળ જ્ઞાન રહેલું છે એમ કહેતા લોકો એમ માની લીધું કે હા, હમણાં જ વર્તમાનમાં છે. ખ્યાલ આવે છે? હવે વર્તમાનમાં કેવળ જ્ઞાન છે અને જીવને શુદ્ધ અવસ્થા રૂપ માનવું એ સમ્યક દર્શન છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ ત્યાં મોક્ષના પ્રકાશકમાં શું કીધું કે જો કોઈ જીવને કેવળ જ્ઞાન હોય તો વજ્રપટલ પણ હોય, ત્યાંના શબ્દ થોડો આપણે વાપરીએ ને તો શું ટોડરમલજીની મહિમા આવે. જીવને કેવળ જ્ઞાન ઉત્પન્ન થતા વજ્રપટલ પણ આડે આવે તો એનાથી પણ પાર જાણી લે છે. વજ્રપટલ એટલે કે કોઈ આમ લોખંડની દિવાલ મૂકી દો આગળ તો પણ એની ઓલી બાજુ શું છે એ કેવળ જ્ઞાન જાણી લે છે. તો શું જ્ઞાનાવરણી કર્મથી ઢંકાઈ જવાનું છે કેવળ જ્ઞાન? ખ્યાલ આવે છે? જ્ઞાનાવરણીય કર્મ ઇવેન્ચ્યુઅલી તો કર્મ એટલે પૂતગલ પરમાણુ છે. જેવી આ ધૂળ માટી હોય ને અહીંયા જમીન પર, અલગ છોકરો ઝાડુ કાઢે તો બધી ધૂળ જમા થાય ને, હવે એ ધૂળમાં તમે હાથ મૂકો, સમજો આખો કચરો ભેગો કર્યો હોય, હાથ મૂકો તો શું થાય? હાથમાં લાગી જાય ને બધે. બસ એમ જ સમજો, અહીંયા બધે ધૂળ ફેલાયેલી છે કર્મ કારમાણ વર્ગણાની, અને જીવે કંઈક પરિણામ કર્યા એટલે બધી ધૂળ ચોંટી ગઈ આપણા આત્માના પ્રદેશોમાં. હવે એ ધૂળ ચોંટી ગઈ તો એ કેના જેવી છે? કે જે એવી પેલી માટી છે એના જેવી. તો શું એ માટીથી જ્ઞાન અટકાઈ જવાનું છે? પોસિબલ જ નથી. અરે અવધિ અને મન પર્યાય જ્ઞાન એવા છે કે જેમને આ ઇન્દ્રિયની જરૂરત નથી, અહીંયા બેઠા બેઠા દેવલોકમાં શું થાય છે જાણી લે છે. દેવના ઇન્દ્ર એ ત્યાં બેઠા બેઠા અહીંયા તીર્થંકરનો જન્મ જાણી લે છે કે નહીં? તો કેવળ જ્ઞાનની તો શું મહિમા કરવી? જો અવધિ મન પર્યાય જ્ઞાનની આવી યોગ્યતા છે. આપણે મતિ જ્ઞાનમાં પણ જાતિ સ્મરણ જ્ઞાન આદિ છે તો અનેક પૂર્વભવોનું જાણી લે છે કે નહીં? તો કઈ માટી રોકી લે છે? તો જીવની જ એવી યોગ્યતા છે કે જીવને પોતાની શક્તિ અનુસાર, પોતાના જ્ઞાનના ક્ષયોક્ષમ અનુસાર જણાય છે. જ્યાં જીવને જણાય છે ત્યાં કોઈ કર્મ પરમાણુ આવીને રોકી શકતા નથી, અને જ્યાં જીવને નથી જણાતું તો ત્યાં કર્મનો ઉદય નિમિત્ત છે એમ કહેવાનો આરોપ આવે. તો વર્તમાનમાં આપણને કેવળ જ્ઞાન છે અને એ જીવનું લક્ષણ છે એ માનવામાં શું દોષ આવ્યો? કે ખરેખર અત્યારે કેવળ જ્ઞાન છે જ નહીં, પ્રગટ કરવાની શક્તિ છે. અને જ્યારે જીવ પોતાના આત્માનો અનુભવ કરે છે, એમાં લીન થઈ જાય છે, તો એ ઓટોમેટિકલી પ્રગટ થાય છે, પણ હમણાં નથી. માટે જો હમણાં જ એને કેવળ જ્ઞાન રૂપ લક્ષણ બનાવી દેવામાં આવે તો ત્યાં અવ્યાપ્તિ દોષ આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? જો આ આમ થિયરી ભણીએ ને તો આપણને બહુ સિમ્પલ લાગે કે હા બરાબર છે, લક્ષ એમાં અડધામાં હોય તો એને અવ્યાપ્તિ, લક્ષથી વધારે માં હોય તો અતિવ્યાપ્તિ. થિયરી ભણવું બહુ ઈઝી લાગે. હવે જ્યાં એને આપણી પ્રેક્ટિકલ રોજની ભૂલોમાં લગાવીએ ને ત્યાં ખબર પડે છે કે આપણે કેટલી બધી ભૂલો કરી રહ્યા છીએ. હમણાં જ અસંભવ દોષના એક બે લક્ષણ આપ્યા કેવી ને, અરે કેટલું સુંદર, કેસી સુંદર જીન પ્રતિમા હે, અને મિરરની સામે શું કહીએ, અરે કેસી સુંદર મુખ મુદ્રા હે, કેસા સુંદર હે રૂપ, મારી સુંદરતા કેવી છે, આ કયું લક્ષણ છે, આ કયો દોષ છે, અસંભવ દોષ છે. કેમ કે જીવના પ્રદેશોમાં જીવના ગુણોમાં ક્યાંય વ્યાપ્ત નથી, દૂર દૂર સુધી અંશમાં તો નથી, ક્યાંય વ્યાપ્ત નથી, અને તો પણ આપણે એવા જ ભૂલોને પકડીને બેઠા છે તો અસંભવ દોષ આવે છે. ચાલો આગળ થોડું અતિવ્યાપ્તિ પણ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન 32. અતિવ્યાપ્તિ કોને કહે છે? લક્ષ તેમજ અલક્ષમાં રહેવું, એટલે જેટલું આપણે ડિસાઈડ કર્યું જે આઈડેન્ટિફાઈ કરવું છે એમાં તો છે જ, પણ એનાથી બીજા દ્રવ્યમાં પણ આ કેરેક્ટરિસ્ટિક્સ છે, લક્ષમાં પણ છે અને અલક્ષમાં રહેવું, તેને અતિવ્યાપ્તિ દોષ કહે છે. જેમ કે ગાયનું લક્ષણ શીંગડું, જો પહેલા શું કીધું હતું, પશુનું લક્ષણ શીંગડું, પશુ ઇઝ મચ બિગર સેટ, અને એનું શીંગડું એના લક્ષણ કીધું તો અડધામાં છે ને અડધામાં નથી, બરાબર. હવે ગાયમાં આવી જાઓ, ગાય ઇઝ મચ સ્મોલર સેટ, અને એનું લક્ષણ શીંગડું, તો ગાયમાં તો છે જ પણ સાથે હરણમાં છે, પેલા હાથીમાં છે, સાબરમાં છે, ભેંસોમાં છે, બધામાં શીંગડા હોય છે કે નહીં, તો આને જુદું કેવી રીતના આઈડેન્ટિફાય કરશું? અનેક મળેલા પ્રાણીઓ હોય, જંગલમાં તમે જાઓ, ઝૂમાં જાઓ, અનેક પ્રાણીઓ છે, અને તમે ગોતવા જાઓ, અરે શીંગડા કોને છે, આ બધી ગાયો, તો એમાં ભૂલ થઈ જશે ને, કેમ કે ગાયને પણ શીંગડા છે ને બીજાને પણ છે, તો ત્યાં કયો દોષ આવ્યો, અતિવ્યાપ્તિ દોષ આવે છે. જો વિશેષ જે લક્ષ્ય અને અલક્ષ્ય બંનેમાં હોય એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અતિવ્યાપ્તિ પણ જાણવું. જો જેમ આત્માનું લક્ષણ અમૂર્તત્વ, અમૂર્તત્વ એટલે આ દેખાતું નથી ને આત્મા, આત્મામાં સ્પર્શ રસ ગંધ વર્ણ નથી ને, તો જેનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ ન હોય તે આત્મા, સાચું કે ખોટું? ખોટું. કેમ કે આકાશમાં પણ નથી, કાળમાં પણ નથી, ધર્મ અધર્મ દ્રવ્યમાં પણ નથી, તો એમાં અતિવ્યાપ્તિ દોષ આવે છે. જો આત્મામાં બધામાં પહેલા તો એ કેરેક્ટરિસ્ટિક્સ હોવી જોઈએ, ખ્યાલ આવે છે, જેને અતિવ્યાપ્તિ કહેવામાં આવે છે એ પહેલા બધા જ આત્મામાં એક ગુણ હોવો જોઈએ, અને એના સિવાય અન્ય દ્રવ્યમાં પણ હોય ત્યારે એને અતિવ્યાપ્તિ દોષ કહેવામાં આવે છે. જો ત્યાં અમૂર્તત્વ લક્ષણ, લક્ષ્ય જે આત્મા છે તેમાં તો છે, અને અલક્ષ જે આકાશાદિક છે એમાં પણ છે, આકાશાદિ અન્ય દ્રવ્યમાં પણ અમૂર્તિક લક્ષણ છે અને જીવમાં પણ છે, તો એમાં અતિવ્યાપ્તિ દોષ આવે છે. માટે એ લક્ષણ અતિવ્યાપ્તિ દોષ સહિત લક્ષણ છે, કારણ કે એ વડે આત્માને ઓળખતા આકાશાદિક પણ આત્મા થઈ જાય છે, એ દોષ આવે છે. અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ એ બે આત્મભૂત લક્ષણના દોષો છે. આત્મભૂત એટલે કે આત્મામાં જે ત્રણેય કાળ રહેવા વાળું લક્ષણ હોય એમાં આ દોષો આવે છે. કોઈ પરિસ્થિતિમાં એમને યુઝ કરવામાં પણ આવે છે, પણ એની અહીંયા વાત નથી, ખ્યાલ આવ્યો કે નહીં? તો જો આપણે આ બે લક્ષણ જોયા, બે દોષ જોયા, અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ, એમાં અસંભવ દોષ આપણો બાકી છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી તો હે જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન, જ્યાં વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા તે તું. બોલો જીનવાણી માતરમ.